તારીખ 7-8-1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું પ્રવચન પાના નંબર 2 સળંગ પ્રવચન નંબર 2 પાના
શાશ્વત આનંદમય પરમ પદ છે તેને પામે. અનાદિથી ચાર ગતિના પરિભ્રમણમાં જન્મરણ કરે છે, અનંત દુઃખને પ્રાપ્ત કરે છે, ભોગવે છે, એ સર્વ દુઃખોનો નાશ પ્રથમ ક્ષણમાં, પહેલી ક્ષણમાં થાય એવું કોઈ ઉપાય હોય, એવો કોઈ ઈલાજ હોય તો પોતાના અનંત ગુણમય સ્વરૂપની સંભાળ કરવી તે છે. છે સ્વરૂપ, સ્વરૂપ લાવવું નથી, બનાવવું નથી, પણ છે તેને સંભાળવું છે. છે એની પ્રતીતિ આવવી જોઈએ અને છે એને સંભાળવું પણ જોઈએ. અંતરમાં સાવધાન થઈને પોતાના ત્રિકાળ અસ્થિરૂપ સ્વભાવને સંભાળે. સંભાળે એટલે માત્ર પોતે જેવું છે એવા ભાનમાં આવે, એનું નામ સંભાળ છે. જેમ કોઈને યાદ આપવામાં આવે કે તમારા પૂર્વજો, તમારા વડીલો, તમારા કુળ, તમારું કુટુંબ, તમારી ખાનદાની, એ સંભાળીને પ્રવર્તો એમ કહેતા, જેને એની કુમારી હોય એને તો જેવી પોતાની ખાનદાની અને પોતાના કુળની ઉચ્ચતાનું ભાન થાય છે તે અનુસાર પરિણામ થાય છે, અને તેથી વિરુદ્ધ પરિણામ થતા હોય તો બંધ થઈ જાય છે. એ આશ્રય અને આધાર ભાવે થતું જે પરિણામ છે એમાં ઘણું બળવાનપણું છે. કોઈ બીજી રીતે નુકસાન હોય તો એને અવગણી જાય છે કે તમને, તમારું શરીર ખરાબ થશે, તમને આર્થિક નુકસાન થશે, તો એને અવગણી જાય છે માણસ. પણ જો પોતાની ઉચ્ચતાની ખુમારીમાં આવે, એનો આધાર લે, તો એનું બળ એવું આવે છે કે ગમે તેવા દુષ્કારીમાં પ્રવર્તો અટકી જાય છે. આ તો લૌકિકમાં પણ આવું બને છે. અહીંયા જેનો આધાર લેવો છે એ તો અનંત ગુણથી સમૃદ્ધ છે, અને અનંત ગુણનું સામર્થ્ય, અનંત સામર્થ્ય જેમાં રહેલું છે એવા ત્રિકાળી તત્વનો આધાર લેવાનો વિષય છે. એના આધારે એ રૂપ પરિણામ થાય, જેવું સ્વરૂપ અને સ્વભાવ છે સદ્રશ પરિણામ થાય, એવા જ પરિણામ થાય ત્યારે એના સર્વ દુઃખનો નાશ થાય, અને જીવું કાંઈ શાશ્વત આનંદમય પરમ પદ છે તેને પામે. જીવું ત્રિકાળી પદ છે તેને પામે એટલે તેનો અનુભવ કરે, આનંદમય છે એ આનંદ સહિત એનો અનુભવ કરે છે. ત્યાં આનંદમય પદનો આનંદ સહિત અનુભવ કરે છે, જ્ઞાનમય પદનો જ્ઞાન સહિત સ સંવેદન સહિત જ્ઞાનના સ્વસંવેદન સહિત અનુભવ કરે છે તેને પાયમો એમ કહેવામાં આવે છે. પ્રાપ્તની પ્રાપ્તિ છે, હતું એની પ્રાપ્તિ એટલે અનુભવ થયો. એ પદ કાંઈ અન્ય વસ્તુ નથી, એ પરમાત્મ પદ છે, એ કોઈ બીજી ચીજ નથી. તારાથી કોઈ અન્ય વસ્તુ નથી, તારાથી કોઈ અન્ય ચીજ નથી, પણ પોતાનું જ સ્વરૂપ છે. એ પોતાનું જ સ્વરૂપ છે, બીજી ચીજ નથી કે જેને મેળવવા માટે કોઈ શક્યતા અશક્યતાનો પ્રશ્ન ઉપસ્થિત થાય. પોતાની ચીજ હોવાથી સ્વાધીન પદ છે, તેની સંભાળ કરતા જ સ્વરૂપ પ્રાપ્તિ થાય છે. એ ક્ષણ દીધી છે ને, અત્યારે સંભાળ કરે અને ભવિષ્યમાં એનું ફળ મળે એવું નથી. ધર્મ છે એ ઉધારીનો વેપાર નથી, પણ રોકડાનો વેપાર છે, હાર્ડ કેશ. જ્યારે સંભાળે ત્યારે એને એનો અનુભવ થાય, તત્ક્ષણ અનુભવ થાય. જરા પણ એમાં વાર લાગે, એક સમયનો પણ એમાં ભવિષ્યનો વાયદો થાય એવું નથી. તેની સંભાળ કરતા જ સ્વરૂપની સ્વરૂપ પ્રાપ્તિ થાય છે એનો ઉપાય દર્શાવીએ છીએ. એ સંભાળ કેવી રીતે કરવી અથવા સ્વરૂપ પ્રાપ્તિ રૂપ અનુભવ કેમ કરવો તેનો ઉપાય મુખ્યપણે અહીંયા દર્શાવ્યો છે. જે અધ્યાત્મના પરમાગમ છે, સમયસાર, પ્રવચન સાર આદિ, કે જેમાં આત્મ સ્વરૂપનું નિરૂપણ અને સ્વરૂપ પ્રાપ્તિ કઈ રીતે થાય એવો જે ઉપાય, એ બે વાત જેમ મુખ્ય છે એમ આ નાના ગ્રંથમાં પણ આ બે વાત જ દીધી છે. એમણે વારંવાર સ્વરૂપનું વર્ણન કર્યું છે અને વારંવાર એ સ્વરૂપ પ્રાપ્તિના ઉપાયને બને તેટલો સ્પષ્ટપણે કહેવાનો પ્રયાસ કર્યો છે. સર્વથા કહેવું તો અશક્ય છે, અથવા વાણીની પણ એ શક્તિ નથી કે આત્મ સ્વરૂપને સર્વથા કહી શકે અને એના ઉપાયને પણ સર્વથા કહી શકે. એ વાણીનું પણ શક્તિ બહારની વાત છે. તેથી કહી શકાય એટલું પોતાની શક્તિ અનુસાર વાત આવી છે. એનો ઉપાય દર્શાવીએ છીએ કે જે પરિણામ ઉલટી પરમા એટલે ઊંધા પડીને પરમા પોતાને માની સ્વરૂપનું વિસ્મરણ કરી રહ્યા છે, તે જ પરિણામ સુલટી સવળા થઈ સ્વરૂપને પોતારૂપ માની પરનું વિસ્મરણ કરે તો મુક્તિ કામિનીનો મુક્તિ રમણીનો અંત થાય. શું કહે છે? એક જ વાક્ય છે. જે પરિણામ ઉલટી એટલે ઊંધી દિશામાં, ઉલટી દિશામાં પ્રવર્તીને, ખોટા રસ્તે પ્રવર્તીને, ખોટા માર્ગે પરિણમીને પરપદાર્થમાં પોતાને માને છે, જે પરપદાર્થો જ્ઞાનનું જ્ઞેય છે, સચેત અચેત અને સચેત અચેત મિશ્ર, એવા જે કોઈ પદાર્થો માત્ર આત્મા જ્ઞાતા હોવાને લીધે માત્ર જ્ઞેય છે, તેને ક્યાંક એ ક્યાંક ક્યાંક પોતાપણું માને છે, જે એના પૂર્વકર્મ સાથે સંબંધથી ઉદયમાં છે એમાં પોતાપણું માને છે કે આ મારા સંયોગો છે. જ્યાં પોતાપણું નથી માનતો ત્યાં અપેક્ષા પોતાપણાની છે. મારા નથી એટલે બીજાના છે, અપેક્ષા પોતાની છે એટલે સર્વ પદાર્થમાં એણે પોતાપણું કર્યું છે એમ એનો અર્થ થાય છે. જેણે એક પર પદાર્થમાં એક રજપણમાં પોતાપણું કર્યું, મમત્વ કર્યું, તેણે આખા જગતના સર્વ પદાર્થમાં મમત્વ કર્યું, તે આ અપેક્ષા એ છે. નહીતર તો માણસ તર્ક કરે કે અમે તો અમુક સંયોગોમાં અમારા કુટુંબને અમારું માનીએ છીએ, કાંઈ બીજાના કુટુંબને થોડું અમારું માનીએ છીએ, અમારા કુટુંબના ભરણ પોષણ માટે અમારા કુટુંબનું ભરણ પોષણનું કાર્ય કરીએ છીએ, બીજાના કુટુંબનું તો કરતા નથી. એ મારાની અપેક્ષા જ પારકા છે. અહીંયા મારાપણાનો વિભાગ ઉભો થયો એટલે પેલા પારકા થયા, એટલે એ બધું આવી ગયું, એક જ જાત થઈ ગઈ એમાં, બીજું કાંઈ રહ્યું નહીં. પરમા પોતાને માનીને, હવે પરમા પોતાને માને છે એ વિચારવા જેવો વિષય છે કે જે જે પદાર્થોમાં પોતાપણું ગણાય છે ત્યાં પોતાપણું મનાય છે કે નહીં. આ શરીર ફલાણું છે, આ તમારું શરીર, આ મારું શરીર, એમ જે કહેવાયું એ તો તે આત્માના સંયોગ અનુસાર કહેવાયું, જે આત્માનો સંયોગ એનું એ કહેવાયું. પણ એવું માનવું એ બીજી વાત છે, એવું મનાય છે આ તપાસવા જેવો વિષય છે. અનુભવ પ્રકાશની કોઈ પ્રધાન શૈલી હોય તો આ છે કે વિચાર ઉપરાંત એ તપાસે, વિચાર ઉપરાંત એ અવલોકન કરે કે એમ છે કે નહીં, એમ થાય છે કે નહીં, આટલું એ જુએ અને એ રીતે સમજે, જોઈને તપાસીને સમજે. માત્ર તર્ક વિતર્કથી, ન્યાયથી વિચારીને સમજે એમ નહીં, પણ જોઈને, અવલોકન કરીને, તપાસ કરીને સમજે કે આમ થાય છે કે નહીં, આમ બને છે કે નહીં, અથવા આમ છે કે નહીં. એ અહીંયા એમની જે શૈલીમાં વિશિષ્ટતા છે તે આ છે કે પરમા પોતાનું માનતા શું થાય છે કે પોતે જ્ઞાયક સ્વરૂપે છે એનું વિસ્મરણ થાય છે. બરાબર થાય છે, હું જ્ઞાયક છું એમ સ્મરણમાં પણ રહેતું નથી. જ્યાં પરમા પોતાપણું થઈ આવે છે, પરિણામ ઉલટા થાય છે, ત્યાં હું જ્ઞાયક છું એ સ્મરણમાં પણ રહેતું નથી, એનું વિસ્મરણ થાય છે. અથવા હું જ્ઞાયક છું એવી અંતર સાવધાની નથી થતી, અથવા એવી પોતાની બે સાવધાની રહે છે, થાય છે, અને પરમા પોતાપણું થાય છે, સ્વપણું થાય છે. અંતરમાં પોતાના સ્વરૂપમાં સાવધાન થાય કે હું જ્ઞાયક આવો, એને પરનું પોતાપણું વિસ્મૃત થઈ જાય, એને પરનું પોતાપણું વિસ્મૃત થઈ જાય. એક બહુ પ્રસિદ્ધ દ્રષ્ટાંત લઈએ, શ્રીમદજીનો દ્રષ્ટાંત છે. એક જગ્યાએ પોતે એવી વાત લખી છે કે અમે દેહધારી છીએ કે કેમ, એ માંડ માંડ સંભાળીએ ત્યારે સ્મૃતિમાં આવે છે, ખ્યાલમાં આવે છે. હું દેહ સ્વરૂપ છું એવી મિથ્યા ભાવે એકત્વ બુદ્ધિએ જે પકડ છે, એ તો તમામ મિથ્યા દ્રષ્ટિઓનો સર્વસામાન્ય અનુભવ છે. એ તો સમજી શકે એવું છે કે કેટલી દેહની પકડ છે. ત્યારે ઉલટું આ એમ કહે છે કે દેહ છે કે નહીં સંયોગમાં, એ ભૂલી જવાય છે. હું જ્ઞાયક પિંડ ચૈતન પિંડ આત્મા છું, એવી જે અંતર પરિણતિને, એની જે સાવધાનીને, એની ઉગ્રતાને, એની જે વેદનની એકત્વપણાની જે પરિણતિ છે, એ પરિણતિની ઉગ્રતામાં દેહ સંયોગમાં છે કે નહીં એ ભૂલી જવાય છે. દ્રષ્ટ દિશામાં આવે આવી દિશા મુનિ ની તો શું વાત થાય એમ કેમ. બહારના ક્ષેત્રને ભૂલી જાય છે, એ બેનશ્રીનો દ્રષ્ટાંત છે. અહીંયા ભરતમાં છીએ કે મહાવીરમાં છીએ એ ભૂલી જવાય છે, કેમકે સળંગ છે ને એટલે પોતે તો પોતામાં છે, સળંગ પોતે પોતામાં છે એટલે આ ક્ષેત્રે છે તો ઓલા ક્ષેત્રે છે એ ખ્યાલ ફેર થઈ જાય છે. અથવા મહાવીરનું એટલું સ્મરણ આવે છે તો ભૂલી જવાય છે કે ત્યાંથી અહીંયા આવી ગયા છે, જે જાણે ત્યાં ને ત્યાંથી. શું કહેવું છે, એક શ્રીમદજી ક્યારેક ક્યારેક પત્રોના મથાળા એવા બાંધ્યા છે કે જે દ્રશ્ય છે તેને જેણે અદ્રશ્ય કર્યું છે અને અદ્રશ્યને જેણે દ્રશ્ય કર્યું છે એવા સત્પુરુષોને નમસ્કાર હો એમ કરીને મથાળા બાંધ્યા છે. દ્રશ્ય એટલે આ બધું છે, જગતના જીવોને શરીરથી માંડીને આ બધું છે, આ બધું છે, આ બધું છે એવી એક પરપદાર્થની ઉપાધિ વળગેલી છે કે આ બધું છે અને તે પણ મનને લઈને આ બધું છે, એનું મન લાગેલું છે એટલે આ બધું છે. જરા તો આ બધું છે એ દ્રશ્ય છે એને મેં આ બધું છે એમ લીધું છે, એ જેને અદ્રશ્ય કરી નાખ્યું એટલે જાણે આ કાંઈ છે કે કેમ એની સાથે એને સંબંધ નથી. અને અદ્રશ્ય એવું જે આત્મ સ્વરૂપ એ જેણે દ્રશ્ય કર્યું છે એટલે આ છે, આ મહાન તત્વ, આ મહાન તત્વ પોતે છે, આવું મહાન તત્વ પોતે છે, આવું અનંત ગુણનું નિધાન પોતે છે, અનંત ગુણથી સમૃદ્ધ પોતે છે, અનંત અનંત સામર્થવાન પોતે છે એવું જેને દ્રશ્ય કરતા દ્રશ્યને અદ્રશ્ય કર્યું છે, જગતને જે ભૂલી ગયા છે કે કયું જે બારમાં કયું જગત છે, આ કયું જગત બારમાં છે, તો આ બારમાં દેહ છે કે કેમ એ જે ભૂલી ગયા છે એ વિસ્મરણની અંદર અને સ્મરણની અંદર આ પ્રકાર છે. અહીંયા સ્મરણ અને વિસ્મરણ માત્ર યાદદાસ્ત અને વગર યાદદાસ્તનો વિષય ના અર્થમાં નથી. અહીંયા સ્મરણ એટલે જેની સાવધાની પકડાય છે અને જેનો આધાર લેવાય છે એ સ્મરણનો વિષય છે, અને એકનો આધાર લેતા બીજાનો આધાર ચૂકી જવાય છે, છૂટી જાય છે એને અહીંયા વિસ્મરણ કહે છે. એ અર્થમાં અહીંયા સ્મરણ વિસ્મરણ છે, સાદો અર્થ નથી લેવાનો. અર્થ એવો છે કે જે પરિણામ ઉલટીને એટલે ગુનાઠ ખાઈને ઊંધા પડીને પરમા પોતાને માની સ્વરૂપનું વિસ્મરણ કરી રહ્યા છે, પરનો આધાર લે છે, પરની આધાર બુદ્ધિએ પરિણમે છે, ત્યાં સ્વરૂપનું વિસ્મરણ થઈ જાય છે. જેમ કે જગતમાં સામાન્ય રીતે સંયોગનો આધાર દરેક જીવોએ એમ લીધો છે કે આ શરીર હશે ત્યાં સુધી હું છું ને પછી મારી હૈયાતી નથી, એટલે મારો નાશ થઈ જશે, એટલે શરીરની હૈયાતીને પોતાની હૈયાતી માનીને એને રાખવા માટે પૂરેપૂરો ટીંગાઈ જાય છે, કાંઈ એમાં બાકી રાખવાનો એનો અભિપ્રાય નથી. ત્યાંથી માંડીને પછી વણઝાર ચાલે છે મોટી એની, કે એ શરીરના ટકવાના જે સાધનો છે, અનુકૂળતાના સાધનો છે, એની પરંપરા ચાલ્યા વિના રહેતી નથી. તો એ જે ટકવાના નભવાના અનુકૂળતાના સાધનો છે એના ઉપર એની દેહની પકડ લંબાઈને એ બધી પકડ એની શરૂ થઈ જાય છે. અને એમ છતાં એના એની આધાર બુદ્ધિ આવતા એના આધારે હું છું, એ નહીં હોય તો મારું શું થશે, આ બધા સંયોગો નહીં હોય તો મારું શું થશે, એમ થઈ જાય છે. માણસને પેઢી બંધ થાય તો, આવક બંધ થાય તો, થાય ત્યારની વાત ત્યારે, પણ છાતીના પાટિયા અત્યારથી બેસી જાય છે. સંયોગો એવા જે ઉભા થાય, જે પરિણામ ન આવ્યું હોય ત્યાં અટકી જાય, એની તીવ્ર આધાર બુદ્ધિ છે. એ તીવ્ર આધાર બુદ્ધિને લીધે એને પોતાનું વિસ્મરણ છે, હું જ્ઞાયક છું અને જ્ઞાયક સ્વરૂપે શાશ્વત છું, એ વાત એને ક્યાંય રહેતી નથી. તદ્દન જાણે એવું કાંઈ છે જ નહીં, છે કે નથી એ પ્રશ્ન જ નથી એને માટે. તો પછી હું આત્મા છું અને ત્રિકાળ શાશ્વત હયાતી ધરાવનારો પદાર્થ છું, એ છે કે નહીં એ વાત જ એને રહેતી નથી. ખલાસ થઈ જાય, જ્યાં દ્રષ્ટિ પર ઉપર ગઈ ત્યાં સ્વ છે કે નથી એ પ્રશ્ન નથી, અને જ્યાં દ્રષ્ટિ સ્વ ઉપર ગઈ ત્યાં પર છે કે નથી એ પ્રશ્ન નથી. આ દ્રષ્ટિનું કાર્ય છે, દ્રષ્ટિનો આ ગુણ છે કે પોતાના વિષયને સર્વસ્વપણે એવી રીતે પકડે છે, જકડે છે કે બસ એ જ છે, ને જાણે બીજું કાંઈ છે કે નથી એ પણ પ્રશ્ન નથી. નથી એ પ્રશ્ન નથી, કેમ કે નથીમાં તો છે નહીં એમ વાત આવે છે, એ વાત નથી ત્યાં પછી. એવું દ્રષ્ટિનું કાર્ય છે. પછી જ વિસ્મરણ થાય સ્વરૂપમાં, તો હજી પહેલાં તો કેવી રીતે થાય? પહેલાં તો હજી એકત્વ બુદ્ધિ છે. જ્યાં સુધી સ્વરૂપમાં એકત્વ થયું નથી ત્યાં સુધી રાગ અને રાગના વિષયમાં એકત્વ બુદ્ધિ છે, મંદપણે હો કે તીવ્રપણે હો, પણ છે તો ખરી જ. એટલે પછી વિસ્મરણ છે. એ રીતે લઈએ તો ભેદ જ્ઞાન છે એ સ્વરૂપને સ્મરણમાં લેવાનો, સ્વરૂપનો આધાર લેવાનો, અને સ્વરૂપને ભૂલી જાય છે એ સંભાળ, એના બદલે સંભાળવાની એક પ્રેક્ટિસ છે, એ પ્રેક્ટિસને ભેદ જ્ઞાન કહેવામાં આવે છે. પ્રેક્ટિસ છે, વિચાર નથી પણ એ પ્રેક્ટિસ છે. એટલે ભેદ જ્ઞાનની જે પ્રેક્ટિસ છે એમાં સફળ થાય તો પરનું વિસ્મરણ થાય ને સ્વસ્વરૂપનું સ્મરણ એટલે સંભાળ થાય. એટલે શું મર્યાદિત? એટલે શું એથી આગળ એટલે
શરીરને ભૂલી જાય છે એમ કે પછી રાગ વિષયનું મોહ થાય છે?
હા, એ તો બધાને ભૂલે છે ને, એકમાં બધાને ભૂલે છે. એ બધું જગત છે, દ્રશ્યમાન ઇન્દ્રિય જ્ઞાન દ્વારા દ્રશ્યમાન છે, તે બધું અદ્રશ્ય થાય છે. અને અતિન્દ્રિય જ્ઞાન નો વિષય જે અદ્રશ્ય હતો તે દ્રશ્ય થયો, એમ કેવું છે. અહીંયા ઇન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જે દ્રશ્ય છે તેને અદ્રશ્ય કર્યું, અને ઇન્દ્રિય જ્ઞાનથી જે અદ્રશ્ય છે તેને દ્રશ્ય કર્યું, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ કર્યું, એમ લખ્યું છે. અથવા સ્વપણે સ્વરૂપની સંભાળ કરે છે અને સ્વપણે રાગ દ્વેષ મોહ અને એનો જે કોઈ વિષય છે એને સ્વપણે સંભાળતા નથી, એમ છે. સંભાળ છે ને અહીંયા તો, જ્યાં સ્મરણ કરવું એટલે સંભાળ કરવી, એમ વાત લેવી છે. પ્રકરણ ચાલ્યું છે સ્વરૂપની સંભાળ કેમ કરે, એ વાત લેવી છે. સંભાળવી છે, જાગ્રત થઈને સાવધાન થઈને જે ચીજને સંભાળવી છે, સ્વપણે પકડવી છે, ત્યાં જે પરપણે છે એ પરપણે રહી જાય છે અને એમાં સ્વપણું આવતું નથી. રાગ પણ સ્વરૂપભૂત તો નથી, રાગ પણ સ્વભાવભૂત તો નથી, પોતાની જાત છે એનાથી વિરુદ્ધ જાતિના છે, એટલે એક અવસ્થાનો રોગ છે ને મટાડવા લાયક છે એ એનું સ્થાન છે, પણ સ્વરૂપભૂત તત્વ તો એ નથી. તત્વની દ્રષ્ટિએ તે અન્ય તત્વ છે, એમાં તો બીજો કાંઈ ફેરફાર નથી. તત્વ દ્રષ્ટિએ તે સ્વતત્વ નથી અને પરતત્વ છે, એવું એનું અનેકાંતપણું છે, એ ચોખ્ખું અનેકાંત છે. જો એ પ્રકારે સવળો થાય, પરિણામ સવળા થાય અને સ્વરૂપને પોતારૂપ માની પરનું વિસ્મરણ કરે, પરની સંભાળ છૂટે, તો મુક્તિકામિનીનો કંઠ થાય, તો એને મોક્ષ દશા પ્રગટ થાય, મોક્ષનો એ ધણી થાય, એટલે એની મુક્તિ અવશ્ય થાય થાય ને થાય, એને સમ્યક દર્શન થાય, એને આરાધના થાય, એમ કહેવાને બદલે સીધો એનો મોક્ષ થાય એમ અહીંયા કહે છે. એનો મોક્ષ થયા વિના એને એવી વાત લીધી કિંમત કરી શકે. જો આનું ફળ આટલું છે, સ્વરૂપને સંભાળવાનું ફળ સાદી અનંત મુક્ત દશા પરમાનંદની દશા છે. સ્વરૂપને નહીં સંભાળવાનું ફળ અનંતકાળ નિગોદની દશા છે. તારે જેની પસંદગી કરવી હોય તે કર, તારે જે વિવેક કરવો હોય તે કર, બહુ સ્પષ્ટ વિષય છે. બીજું એક સિદ્ધાંત છે પરિણામ વિષયક, કે જીવ જો પોતામાં સાવધાન થાય, પોતાના અંતર સ્વરૂપમાં સાવધાન થાય, તો પરિણામ અંતર્મુખ થાય. જો જીવ સંયોગ અને રાગમાં સાવધાન થાય બાહ્ય તત્વને વિશે, તો એના પરિણામ અંતર્મુખ થઈ શકે નહીં. એટલે કે અંતર્મુખ પરિણામ થવાનું પ્રતિબંધક કારણ જો કોઈ હોય, તો તે પર પદાર્થમાં સ્વપણે સાવધાન થઈ જવું તે છે. સ્વની સ્પરની સાવધાની રહી જાય અને અંતર્મુખ થાય, એવું કદી કોઈને વિશે ક્યારે પણ બને નહીં. ત્રણકાળ ત્રણરૂપમાં બધામાં આવી ગયો, પણ અંતર્મુખ થઈ શકે કે પરની સાવધાની છોડે તે. ભય પામવાની જરૂર નથી કે પરની સાવધાની છૂટતા પરમાં મોટું નુકસાન ને પરનો બેદરકારી ઉદાસીનતા કરતા પરની અંદર ઉથલ પાથલ એવું થશે કે પછી મારા સંયોગ પછી આ સંયોગોની બધી પરિસ્થિતિ બગડી જાય તો શું, એવો ભય રાખવાની જરા પણ જરૂર નથી. કોઈ બગડી જાય છે, ઘણી સાવધાની રાખવા વાળાનું ઘણું બગડ્યું એવા ઘણા દાખલા છે નજરે જોયેલા, એટલે એથી તો કાંઈ સંભાળાતું નથી. પણ કદાચ બગડી જાય તો પણ એ બગડેલી પરિસ્થિતિમાં પણ, બહારની કહેવાતી બગડેલી પરિસ્થિતિમાં પણ, તું તારા શાંત અને આનંદમય પરિણામમાં તારું સાચું આત્મિક જીવન, શાંત જીવન જીવી શકે એવી તારી શક્તિ અને તારું સામર્થ્ય ભરપૂરપણે સ્વરૂપમાં રહેલું છે, આત્મામાં રહેલું છે, એનો વિશ્વાસ લાવ, નહીતર પાંજરામાં છો પોપટની જેમ. પોપટ વિશ્વાસ ગુમાવે છે જે ક્ષણે તે ક્ષણે પકડાય છે. જ્યો સુક નભ ચાલ બિસરી નલિની લટકાયો, નલિની એટલે ભૂંગળી, પોતાને ઉડવાની શક્તિ છે એને ભૂલ્યો. દોલતરામજીનું પદ છે. એને એમ કે હું પગ છોડી દઈશ તો આ ઊંધો છું, પડીશ ને પડીશ એટલે મરીશ, એ જ્યાં સાવધાનીથી પકડે છે ભૂંગળીને, ત્યાં પકડી લે છે શિકારીને જીવ તો. જો એ મૂકી દે પગ તો એનામાં તો આકાશ ગમનની એનામાં તો શક્તિ છે, સામર્થ્ય, એને કઈ શીખવાનું નથી. પણ એ ક્ષણ ભૂલે છે કે પકડે છે, આટલી વાત છે. એમ જીવ પોતાની સામર્થ્યને નિરાલંબ નિરપેક્ષ તત્વ પોતે હોવા છતાં, અનંત સામર્થ્યનો ધણી હોવા છતાં, પોતાને નમાલો, દીન અને પાંગળો માનીને બીજા પદાર્થના આધારે જીવતો, નભતો, ટકતો રહેતો એવો માનીને ભૂલે છે. એટલે એ 84ના બંદીખાનામાં, પાંજરામાં જાય છે. બીજું કોઈ કારણ નથી. બીજી વાત છે અને કાર્ય કરવું બીજી વાત છે. ઈચ્છા કરે એથી કઈ વળતું નથી, કાર્ય થઈ જતું નથી. કાર્ય તો કાર્ય કરવાથી થાય છે, ભલે ઈચ્છારૂપ વિકલ્પ પહેલા હો, પણ માત્ર ઈચ્છા છે એ પર્યાપ્ત નથી. કોઈ પણ કાર્ય કરવાને વિશે માત્ર ઈચ્છા છે તે પર્યાપ્ત નથી, પણ કાર્યનું અમલીકરણ કરવું, અમલ કરવો, તે કાર્ય સંપન્ન થવાનું કારણ છે. આ તો બરાબર છે. ક્રોધ નથી કરવો એવી ઈચ્છા થઈ છે, પણ ક્રોધ નથી કરવો એવા ભાવનો અમલ કર્યો છે, એમ અહીંયા કેવું છે. જે ક્રોધ વિનાની દશા છે અથવા ક્રોધ વિનાનું જે પોતાનું સ્વરૂપ છે એને સંભાળે અને ક્રોધ થાય એવું બનતું નથી. ક્રોધ ત્યારે થાય છે કે એ બીજાને સંભાળે છે, ત્યારે ક્રોધ થવાનું જે કારણ છે એને સંભાળતા ક્રોધ થયો છે, એ વાત તો નક્કી છે કે નહીં? હે, કેમ નેમ થયો છે અંદરથી? તો એની સંભાળ છોડવાની તો વાત ચાલે, કે પોતે એની સંભાળ લેનારો છે નહીં એ વાત ભૂલી જાય છે. સંયોગની સંભાળ લેનારો પોતે નથી, છતાં એની સંભાળ લેનારો છે એમ માને છે, ત્યારે ક્રોધ કરે છે, કેમ નેમ કરે છે. એટલે એના મૂળ સ્વરૂપની યાદ દેવડાવે છે કે સંભાળ તારી જાતને, તું તો તારા સ્વરૂપે તો પરિપૂર્ણ, દોષ રહિત, નિર્દોષ, પવિત્ર સ્વરૂપે છો, સ્વભાવે છો, પરમાત્મ પદ સ્વરૂપ છો, સાક્ષાત સિદ્ધ પદ ખડું છે. જેમ દેહ વિનાની અશરીરી મૂર્તિ, આત્માની ચૈતન્ય મૂર્તિ તે સિદ્ધ છે, બસ એવું જ દેહમાં પણ એવી જ દેહ વિનાની મૂર્તિ છે આત્મા. સિદ્ધ સમાન સદાપદ મેરો, એ વાત બનાવશે દાસ. એને સંભાળે તો એની દશા પણ એવી જ થાય, મુક્તિ કામિનીનો કંઠ થાય. એટલે જેવો જેવો સ્વરૂપે છે એવી જ એની દશા થાય, બીજી દશા એની ન થાય. પોતાને સંભાળે ત્યાં બધાય ભૂકા બોલી જાય, એટલું બધું સામર્થ છે. જેમ કોઈ તોપનો ગોળો છૂટે એમાં સામે કાગળની દિવાલ શું કરે? એક સામે કાગળની દિવાલ કરી, પણ ભાવ અમારી ચીકણા કાગળની જોરદાર દિવાલ છે એમ કે, પણ આ તોપનો ગોળો છે ભાઈ, એમાં એ કાગળ ફાગળ ચીકણો વગર ચીકણો કઈ કામ આવે એવું નથી. એટલું બધું સામર્થ છે કે જેનું કોઈ માપ નથી, જેની કોઈ હદ નથી, જેને કહેવા માટે વાણી પાસે કોઈ શબ્દ નથી, એ સામર્થ પાસે પૂર્વનું બધું સંચિત કરેલું ના તે બધાના ભૂક્કા ઉડાવે એવો છે આત્મા. એ ક્ષણમાં ભૂક્કા ઉડાવે એવો અનંત જન્મ મરણ જો ને, એક ગુરુદેવે ન્યાય લીધો છે પરમાગમ સારમાં કે
પુણ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલા સાગરની લીધી છે, કોડાકોડી સાગરની ગોમાઈ લીધું છે, બહુ મોટી સ્થિતિ લીધી છે. પણ કોઈ જીવ સમ્યક દ્રષ્ટિ કે મિથ્યા દ્રષ્ટિ જીવ પુણ્યની એવી લાંબી સ્થિતિને ભોગવી શકતો નથી. બે માંથી એક નથી ભોગવી શકતા. કેમ કે ત્રસની સ્થિતિ 2000 સાગરની છે. મિથ્યા દ્રષ્ટિ રહીને પુણ્ય બાંધ્યા હોય તો એ 2000 સાગરમાં તો હજી પુણ્યની સ્થિતિ કાંઈ પૂરી થાય એ પહેલાં તો નિગુદમાં ચાલ્યો જાય છે. એટલે શું થાય છે કે એ પહેલાં કોઈ એવા પરિણામ કરશે કે જે લાંબી સ્થિતિનું બાંધેલું છે એ સ્થિતિ ટૂંકાઈ જશે, સંક્રમણ થઈ જશે, નિગુદમાં ચાલ્યો જશે. એટલે એના પુણ્ય જે શુભ ભાવ કર્યા છે એને કામમાં આવવાના નથી. સમ્યક દ્રષ્ટિ છે એ અસંખ્ય સમયમાં મોક્ષમાં જાય છે. એટલે આરાધનાથી પુણ્યને ખેરવે છે, ઉદ્યા ભાવી ક્ષય કરે છે. એ પુણ્યના પરમાણુને મોક્ષના રસ્તે ખતમ કરે છે અને આ બંધના રસ્તે પાપમાં પરિણમીને ખતમ કરે છે. કોઈ પુણ્ય સ્થિતિ ભોગવી શકતા નથી. આ ન્યાય પણ એને ઊંચામાં ઊંચા શુભ ભાવનો લોભ રાખે કોઈ કામ આવે એવું નથી. એમ કરીને ન્યાય આપ્યો છે, કરુણાનું યુગથી ન્યાય આપ્યો છે. ઈ પુણ્ય તો રિયાદ નો હોય ને, ઈ પુણ્ય રહેવાની નિગોદમાં ક્યાંથી જાય? તો પાપનું ફળ છે. નિગોદને લાયક પાપ બાંધે ત્યારે પૂર્વના પુણ્યનું સંક્રમણ થયું હોય થાય ત્યારે જ એ પરિસ્થિતિ ઊભી થાય. એ નફો નુકસાન જેવો વિષય છે. દિવાળું કાઢે ત્યારે ગમે એટલું કમાયેલું હોય એ બધું ઉપડી ગયું હોય, નિગોદ છે એને દિવાળું કાઢેલું છે. બધી મૂડી ખતમ કરીને માથે દેવું કર્યું એમ છે એ તો. એટલે એમાં પુણ્ય બચ્યા છે એ પ્રશ્ન જ નથી. ખલાસ થઈ ગયા બધા. એવી જ રીતે હા, મને ફેરબદલી થી યાદ કરે છે. અપકર્ષણ, ઉત્કર્ષણ અને સંક્રમણ એવા ત્રણ પ્રકારના ફેરફાર થાય છે. એ પરમાણુઓની સ્થિતિ વધે તો એને ઉત્કર્ષણ કહે છે, ઘટે તો એને અપકર્ષણ કહે છે. અને પ્રકૃતિ બદલાઈ જાય એના એ રજકણ હોય, પુણ્યના રજકણ એના એ હોય, અને પ્રકૃતિ પાપની થઈ જાય. પુણ્ય પ્રકૃતિ પલટીને ત્યાં ને ત્યાં પાપની પ્રકૃતિ થઈ જાય. એવી તો પાપની પુણ્યમાં થઈ જાય. એવી જે જાતિ આખી બદલાય છે એને સંક્રમણ કહે છે. એમ ત્રણ પ્રકારે કર્મના પરમાણુમાં ફેરફાર થાય છે. દશાના હવે અહીંયા પ્રશ્ન કર્યો છે કે એવા પરિણામમાં કઈ ક્લેશ તો નથી, દુઃખ નથી? જે સુરતા પરિણામ થાય એમાં તો આનંદ અને સુખની ઉત્પત્તિ, શાંતિની ઉત્પત્તિ થાય છે, એમાં તો કાંઈ ક્લેશ નથી. અક્લેશ પરિણામ છે, અક્લેશ સ્વરૂપે જે પરિણામ છે તો એ પરિણામને આ ચિદાનંદ આત્મા કેમ કરતો નથી? સાકર ગળી છે તો ગળી ખાવામાં વાંધો શું છે? એ ગળી છે પણ અફીણ ખાય છે એટલે ખાતો નથી બને ને. જેને અફીણની લત છે એને સાકર ભાવતી નથી. કોઈ પ્રશ્ન કરે પણ આ સાકર મીઠી ગળી છે શા માટે ખાતો નથી? કે એને નહીં ખાવાનું કારણ કે એને અફીણની લત ચડી છે. એમ અક્લેશ પરિણામ છે, પોતાના હિતરૂપ પરિણામ છે, સુખરૂપ પરિણામ છે, એને કેમ ચિદાનંદ કરતો નથી? એ ચિદાનંદને ઊંધા પરિણામની લત પડી છે. એટલે જેમ ઝેર છે એ પ્રાણને મારે છે, એમ આત્માના દર્શન જ્ઞાન પ્રાણને મારનાર પણ ઝેરનું પરિણામ છે એને સુહાય છે, એને ગમ્યા છે, રૂચ્યા છે, એટલે એને પોતાના જ અક્લેશ પરિણામ એને રૂચતા સમાધાન આપે છે. અનાદિકાળથી અહીંયા પણ એ અફીણનો જે દાખલો લીધો છે નીચે, અનાદિકાળથી આ જીવ અવિદ્યામાં પડ્યો છે, અનાદિથી મિથ્યાત્વમાં પડ્યો છે. અનાદિથી અવિદ્યા એટલે અજ્ઞાન, અજ્ઞાન કહો મિથ્યાત્વ કહો એક સાથે વિનાભાવી છે. એમાં આ જીવ અનાદિથી છે, કોઈ નવો એને એમાં મૂક્યો છે એમ નથી, અથવા પહેલાં એવી દશા ક્યારેય નહોતી ને નવી થઈ છે એમ નથી. અનાદિથી પ્રત્યેક સમયની નવી નવી દશા ગણો તો પણ એ અજ્ઞાન અને મિથ્યાત્વમય દશામાં જીવ પીડ્યો છે. અને મોહની ગાંઠ નિવીડ પડી છે, દર્શન મોહની ગાંઠ ઘણી દ્રઢ થઈને નિવીડ થઈને પડી છે. સ્થાનક પાસેમાં એ દ્રષ્ટાંત છે કે જયંતિભાઈ કહેતા હતા કે રેશમની હીરની દોરી હોય એની ગાંઠ મારે અને ઉપર તેલનું ટીપું મૂકે, પછી એ ગાંઠને છોડવા જાય તો એના આંગળા લપચી જાય. એક તો રેશમ સુવાળું, એમાં પાછું ચીકણું તેલ, એ ગાંઠ છોડી છૂટે નહીં. એવી આ મિથ્યાત્મોની દર્શન મોહની ગાંઠ એવી નિવીડ છે, જીવના એવા ચીકણા પરિણામ છે, પરને ઠીક માનવાના પરને અઠીક માનવાના, ક્યાંક પોતાપણું કરવાના એટલે દેહથી માંડીને જેટલા સંયોગો ઉદયમાન છે ત્યાં પોતાપણું કરવાના, અને બીજે જ્યાં પોતાપણું નથી ત્યાં પારકાપણું કરવાના, એવા ચીકણા પરિણામ છે, એવા ચીકણા પરિણામ છે કે એ ગાંઠ એને છોડી જાતી નથી. કેમ છોડી જાતી નથી કે આફીણના દ્રષ્ટાંતે એને એટલો રસ લીધો છે, પરમા સ્વપણે એટલો બધો રસ લીધો છે. સામાન્ય રીતે નિર્ધન હોય ને એમાં ધનવાન પણ થાય તો એટલો પૈસાનો રસ ચડી જાય, કોઈ ઓળખતું ન હોય ને એમાં બધા વાહ વાહ કરવા માંડે તો એટલો માનનો રસ ચડી જાય, કાંઈ આવડતું ન હોય ને એમાં કોઈ પૂર્વકર્મને કારણે ક્ષોભક્ષમ વધે તો એટલો ઇન્દ્રિય જ્ઞાનનો રસ ચડી જાય, જે તે વિષયમાં પારંગત હોય એમાં. એ બધા અનાત્માનમાં એટલા બધા સ્વપણે લેવાયેલા જે રસ છે એ પરિણામ એકલા ઝેરના પરિણામ છે. માણસને એમ થાય છે પુણ્યનો ઉદય આવે ને આપણને બધું સરખું રહે તો ઠીક, ક્યાંય તકલીફ ને પ્રતિકૂળતા ન પડે તો ઠીક, પણ એ પુણ્યમાં ઠીકપણાનું ઝેર છે એ તને મોહની ગાંઠ છોડવા દેશે નહીં. આમ છે. અથવા જ્યારે પુણ્યના સંયોગો ખસી અને જેને બાહ્ય પ્રતિકૂળતા કહે છે એવી સ્થિતિ આવે છે ત્યારે એને અત્યંત અત્યંત દુઃખ થઈ આવે છે, થાય છે ને, ક્યાંય એને હક પડતું નથી. તો કહે છે કે એ દુઃખ થવાનું કારણ જે સંયોગોનો ફેરફાર થયો એ નથી, પણ એ સંયોગોમાં મમત્વ કરીને જે ઝેર ખાઈ લીધું હતું એ કારણ છે. જ્યારે સંયોગ થયો ને એની મીઠાશ વેદી લીધી, એ ઝેર તો તે દેખાતું હતું પણ તને ખબર પડી નહીં કે આ ઝેર ખાધું છે. એટલે જ્યારે એ સંયોગો ખસ્યા ત્યારે તને એમ લાગે છે કે અરે રે આ તો બધું ઝેર જેવું થઈ ગયું, હવે તો જીવન આખું ઝેર જેવું થઈ ગયું. જીવન ઝેર જેવું થઈ ગયું નહીં, એ તો પહેલાં તું કરી ચૂક્યો છું, અત્યારે તો હવે તને એનો ખ્યાલ આવે છે, બાકી ક્યારે ઝેર ખાધું છે એ તને ખબર નથી. પ્રત્યેક સંયોગોમાં આ છે. પોતાના આનંદમય આત્માને છોડીને બીજે સુખ આનંદ શાંતિનો એને કલ્પના કરી છે અને એ કલ્પના કરીને જે રસ લીધો છે એ જ એને ઝેર ખાધું છે, બીજું કાંઈ નથી. એટલે ત્યાં જો ચેતે સાવધાન થાય કે આ ઝેર તો ખવાતું નથી ને, બસ તો એનો રસ ત્યાં ઉડી જાય, સીધો એનો રસ ઉડી જાય. મીઠાઈ સારી મૂકે, દેવો દેખાવ એવું હોય, એમ લાગે કે શું મીઠાઈ છે, સુગંધ ને એનો દેખાવ ને બધું. પણ કોઈ એમ કે સંભાળજો, એની અંદર ઝેર ભેળવાઈ ગયું છે, પછી બધો બધી કલ્પના ખૂ થતા વાર લાગે છે. એ મીઠાશની ને એ ઠીકપણાની કલ્પના ઉડી જતા વાર લાગે છે. જોજો ભાઈ, એમાં ઝેર પડી ગયું છે. અથવા જે વાસણમાં એ મીઠાઈ રાખી હતી, એ વાસણ ખોલતા એમાંથી એક સર્પ ભાગી ગયો છે, બેઠો તો એ ભાગી ગયો છે. હવે કેમ નુકસાન થાય? તો નુકસાન એ તો સહન કરવું ગમે, પણ જીવને મોટું નુકસાન સહન કરવું નથી, થોડું જતું કરવામાં એને વાંધો નથી. મને કે કમને પછી કોઈક આગ્રહ કરે કે નાના ભાઈ રાખો ને, અમે તમને આગ્રહથી કહીએ છીએ આ રાખો, એના ઉપર એને વાલપ આવે, કોઈ રીતે આવે ન આવે. એ અજ્ઞાની જીવ જ્ઞાનીના આ પરિણમને સમજી શકતા નથી. જે પરિણમને એ ઝેર જેવું જેણે જાણ્યું છે, એ પરિણમને સમજવું જોઈએ, તો એને ખ્યાલ આવે કે કેટલો ફેર છે પોતામાં ને સામામાં, કેટલો ફેર છે એને સમજાયું છે. એ સમજાતું નથી. એને એમ થાય કે આપણે જેમાં જાણે સંયોગ છે, આને આમ છે, આપણે આમ છે, આને આમ, બહુ મોટો ફેર છે ઉત્તર દક્ષિણનો. એમાં શું કહ્યું કે આ જીવ અનાદિથી અવિદ્યામાં પીડ્યો છે, મોહની ગાંઠ નિવીડ પડી છે, આત્મા અને પરનું એકત્વ સંધાન થઈ રહ્યું છે. આત્મા અને પર રાગ ને રાગનો વિષય પરતત્વ છે, તેનું એકત્વ સંધાન થઈ રહ્યું છે, એકમેકપણે અનુભવાઈ રહ્યું છે. એનો દ્રષ્ટાંત આપે છે કે જેવી રીતે કોઈ પુરુષને અફીણનો અમલ ચડ્યો છે, અફીણનો કેફ ચડ્યો છે, તે દુઃખ પામે છે. જ્યારે એને એ ઘેન ચડે છે ત્યારે એ દુઃખની દશા છે, એ કાંઈ સુખની દશા નથી. તે દુઃખ પામે છે પણ છૂટી શકતો નથી, દુઃખ પામે છે તો પણ એનાથી છૂટી શકતો નથી. એટલું ઝેર વ્યાપી ગયું છે અફીણના બંધાણીને કે પછી એ અફીણથી છૂટી શકતો નથી. સાથે કે અમલ ઘણો ચડ્યો છે, ઘણો એને કેફ ચડ્યો છે, ઘણું ઝેર ચડ્યું છે, તેથી છૂટવાથી સુખ છે અને દુઃખ નથી, તો પણ તલપ લાગતા તે લે ને લે જ, તો પણ એને અફીણની ઈચ્છાને રોકી શકે નહીં. આ સ્થિતિ થાય છે. જે ઝેર સ્વરૂપ વ્યાપી ગયું, પછી ડાક્ટરને સમજાવે છે કે ભાઈ તમારા જે સેલ છે એમાં નિકોટિન વ્યાપી ગયું છે. શું કે? એટલે હવે તમે જો એ જેનું વ્યસન છે, પછી તમારો અફીણ જે કાંઈ હોય બધા ઝેર છે, ઓછા વત્તા પ્રમાણવાળા, નહીં લ્યો તો તમારી તબિયત બગડ્યા વિના રહેશે નહીં. પણ હવે આમથી બગડેલી છે, કીધી હારી હતી, પણ તાત્કાલિક બેચેનીને દૂર કરવા અને કૃત્રિમ સુખ ચેનને લાવવા માટે પછી અફીણની ચીજનું ગ્રહણ કરે છે. બાકી તબિયત હારી છે એની, શું કે તબિયત બગડશે તમારી, માટે ખાવ તમે. ઓલા ધંધાદારી છે, શું કે આ ખાશે તો મારી કમાણી ચાલુ રહેશે, એ સમજે છે. ખાશે તો મારી કમાણી ચાલુ રહેશે, ને આ છોડી દેશે તો આપણો કેસ બંધ થઈ જશે. એટલે એને બંધ કરવાનો ઉપાય દેખાડવાનો, એટલે એમ કહે થોડું થોડું રાખો, ચાલુ થોડું થોડું ચાલુ રાખો, બીજો કોઈ હવે તમારા માટે ઉપાય નથી. એ વાત ખોટી છે. એકવાર તબિયત બગડે તો બગડે, એમથી બગડેલી જ છે, પણ કાયમ એનાથી ધ્યાન છૂટે. જો મનની મક્કમતાને મન બળવાન થાય તો એમાં કાંઈ બીજી તકલીફ થતી નથી. નહીંતર થયેલી જ છે તકલીફ, તો નવી થવાનો ક્યાં પ્રશ્ન છે? તો થયેલી જ છે, અને તકલીફ વધારતો જ જાય છે. પણ જીવને સવળું કાર્ય કરવાની પણ પહેલાં હિંમત હોવી જોઈએ. એટલે તો પુરુષાર્થને પરાક્રમ કહે છે શાસ્ત્રમાં. પુરુષાર્થને એક પુરુષાર્થનું પરાક્રમ કહે છે. જે જીવો સત્પુરુષાર્થે નથી આવતા એને એમ કહે છે કે આ પુરુષાર્થ નથી કરી શકતા. પુરુષાર્થ ન કરી શકે એવા અપુરુષાર્થી, હીન પુરુષાર્થી જીવ છે. પછી એના માટે શબ્દ પણ એવો જ વાપરે છે. સંસ્કૃતમાં એને પ્લીબ કયા છે, નપુસક કયા છે. હું કહે છે કે છૂટવાથી સુખ છે અને ક્લેશ નથી, પણ તલપ લાગતા તે લે ને લે જ તેવી રીતે આ જીવ પર મોહથી બંધાઈ રહ્યો છે. આ જીવને પરમાઠીપણું થાય છે, અઠીપણું થાય છે. ક્યાંય પણ એ પોતાના મહાન આત્માને નીચ કરીને, નીચ ગણીને, નીચો પાડીને એ જેમાં ઠીકપણું માને છે તેને અધિકારી દઈ રહ્યો છે. એની મોટાઈ એણે સ્વીકારી, પોતાની હીનતા સ્વીકારી અને પરની માનતા એણે સ્વીકારી. શેને લઈને? કે માત્ર દર્શન મોહને લઈને. માત્ર દર્શન મોહ કારણ છે, બીજું કોઈ કારણ. બહુ મંથન માગે એવો વિષય છે આ, કે ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે, કાર્ય કાર્ય, ઈષ્ટ અનિષ્ટપણું જે થાય છે એમાં એ પોતાની મહાનતાને ચૂકે છે, પોતાની મહાનતાને છોડે છે, અથવા પોતે પોતાને નીચ કરીને, નીચો ગણીને બીજાને માન કરે છે. આ પરિસ્થિતિ છે. એટલું મંથન જોઈએ એની સામે. કાર્ય કાર્ય અને પ્રસંગે પ્રસંગે આ સ્થિતિ ઊભી છે, એની સામે બળવો કર્યા વિના એ લડાઈ જીતાય હું નથી. આગળ આવશે. એ મહા અવિવેક છે કે પોતાના ઉચ્ચ પદને નીચ પદ કરીને આનંદ માને છે. એવો અવિવેકમલ છે એને વિવેકમલ પછાડે છે. જ્યારે આત્મા જાગ્રત થાય ત્યારે એને વિવેક આવે છે, અને એ વિવેકમલ અવિવેકમલને પછાડે છે. એ વિષય અહીંયા આગળ આવશે. એ સમર અધિકારમાં લીધો છે એ વિષય. તેવી રીતે આ જીવ પરમોહથી બંધાઈ રહ્યો છે. છૂટવાથી સુખ છે, છતાં છૂટતો નથી. જે પરમોહથી બંધાઈ રહ્યો છે, જેનાથી એને એકત્વ થાય છે, ત્યાં દુઃખ થાય છે, અનંત આકુળતા થાય છે. મિથ્યાત્વ મોહના પરિણમન કાળે અનંત આકુળતા થાય છે, પણ એ અનંત દુઃખથી એ ટેવાઈ ગયેલો છે, અને અનંત દુઃખથી પણ જાણે દુઃખ નથી એવી સ્થિતિમાં એના સામર્થ્યને લઈને એ જીવી શકે છે. એટલું પણ જીવવાનું સામર્થ્ય એની પાસે. એ દુઃખથી છૂટવાથી સુખ થાય, છતાં છૂટતો નથી, અને છૂટતો નથી. એવી જ રીતે એ પરિણામ વારંવાર કર્યા કરે છે. એ પણ સુભટ છે. ઝુંપટ છે એટલે બહાદુર છે કે ભગવાન ને ગાંઠતો નથી, ભગવાન ની આજ્ઞા ને પણ માનતો નથી. બે રીતે ઉપમાલ આવે છે. જેને દર્શન મોહ ને જીત્યો એને સંસાર ને જીત્યો એમ કહેવાય છે. શ્રીમદજી એક પત્ર નું એવું મથાળું બાંધ્યું છે કે 10,000 સુભટ ને એકલે હાથે જે જીતે એના કરતા પણ આ મહાન સુભટ છે. એકલો એના સામે 10,000 નું થોડું હોય તો પણ બધાને મારી હઠાવે એના કરતા પણ આ વધારે સુભટ છે. અથવા ભુજાએ કરીને સ્વયંભૂ રમણ સમુદ્ર એ કર્યો. નાવમાં બેસીને તો હવ કરે પણ આ તો હાથ મીંજીને પાણી કાપ્યું સમુદ્રનો. કેવડું સ્વયંભૂ રમણ સમુદ્ર નો બહુ મોટો પટ છે, ગોળાકારે છે, અસંખ્ય દ્વીપમાં છેલ્લો સમુદ્ર છે. એ અસંખ્ય એક થી ડબલ દ્વીપ સમુદ્ર છે. એ બધાનો સરવાળો કરો તેના કરતા પણ 3-3 યોજન વધુ એટલો પટ છે એનો. એને ભુજાએ કરીને તર્યો એમ કે છે. એવો સુપટ છે, એની સુપટ છે, એમની દ્રષ્ટિને પણ સુપટ રહ્યો છે. કેમ કે એ બહુ મોટી વાત છે. અનંતકાળના મિથ્યાત્વના વિપરીત સંસ્કાર તોડીને છેદીને ભેદીને જેમ વીજળી પડે એમ સીધો ઉપયોગ સોસરવટ અંતર્મુખ થાય ને અંદરમાં તળિયાનો પત્તો કાઢે એવી રીતે જે અનુભવ કરે છે એ કહે છે કે ધન્ય છે તને, શાબાશ, તે અનંતકાળમાં નહીં કરેલું એવું કામ કર્યું અને અંદર જઈને આત્માનું તળિયું, તળિયેથી આત્મા પકડ્યો. બધા અનંત મીઠા માન્યતાના ભૂક્કા બોલાવીને છેદીને ભેદીને ઊંડો ઉતર્યો અને પણ ધન્યવાદ છે. એટલે એમ કહે છે ને, લઈ ભવ્યતા મોટું માન, જ્યાં 3 જગતના નાથ છે એમ કહે કે અરે આ તો અમારી નાતમાં ભયો, હવે આ અમારો નાત અમારી નાતનો છે ને અમારી જાતનો થયો, જીન થયો. જીન કહ્યો ને કરણ લબ્ધિમાં આવ્યો ત્યાં જીન થયો. પછી હવે લોકો તને માન આપે કે ના આપે એ રાગ ધૂળમાં કાંઈ નથી, વાતમાં માલ કાંઈ નથી. જ્યાં જગ 3 લોકના નાથના જ્ઞાનમાં આવ્યું એથી મોટું માન કયું જોઈએ? લઈ ભવ્યતા મોટું માન, મોટું માન તો એ છે. પછી ત્રિભુવનમાં ત્રણેય લોકમાં બીજા જેવો અપમાન કરતા હોય તો એથી તારે શું લેવા દેવા છે? એથી કાંઈ તારે સંબંધ નથી. છૂટતા છતાંય છૂટતો નથી એવો એને ઘણો નિવીડ મોહ છે. અન્ય અનાદિના સંયોગથી છૂટતા તો સુખ થાય છે, છતાં જૂઠું જ દુઃખ માને છે. એને એમ થાય છે આ સંયોગ છૂટી જાય તો હું દુઃખી થઈ જઈશ, કે કાંઈ દુઃખ નથી એનાથી, તારા આનંદમાં તું લીલા લહેર કર, એવું અંદરથી સુખ પ્રગટ થશે. પણ એ ખોટો ભય પામે છે, અજ્ઞાનપણે ભય પામે છે, જૂઠો ભય પામે છે. એવો ભય પામવાની જરૂર નથી.